મંગલાચરણ કરશું. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજાયાણમ નમો લોયે સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાની આપણે ચર્ચા ચાલે છે, એમાં દસમો મોક્ષ માર્ગ અધિકાર અને એમાં પણ જે આપણો ગુણસ્થાનનો વિષય ચાલુ છે એમાં આપણે સૂક્ષ્મ કર્ણાનયોગોના સિદ્ધાંતોની વાત કરી રહ્યા છે. જો હમણાં જ આપણે આત્માનુશાસન શાસ્ત્રમાં ચરણાનયોગના જે વ્યવહારરૂપ ઉપદેશો છે એની વાત કરતા હતા, હવે આપણે થોડું ગિયર ચેન્જ કરીએ છીએ અને કર્ણાનયોગના જે સિદ્ધાંતો છે એની વાત કરીએ છીએ. એમાં આજનો ટોપિક થોડો ગૂઢ છે. આજે જે ત્રણ કરણ પરિણામ હોય છે, સાતમું, આઠમું અને નવમું ગુણસ્થાન, અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ, એની આપણે ચર્ચા કરવાના છે. આ ત્રણ કરણ પરિણામનો શું મતલબ, એમાં શું સિમિલારિટી છે, શું ડિસિમિલારિટી છે, એને સમજશું આજે અને જેટલું બનશે એટલે એની વિશેષતાઓ જોશું. ચાલો પહેલા શરૂઆત બેઝિકથી કરીએ. ગુણસ્થાન કોને કહે છે? જીવના મોહ અને યોગના પરિણામોની તારતમ્યતા, તેને ગુણસ્થાન કહે છે. ગુણસ્થાન કેટલા હોય છે? 14. 14 ના નામ કોઈને યાદ છે? હા બોલી આંટી. અપ્રમત વિરત, ફેર અપૂર્વકરણ, ઓર અયોગ કેવલી. બહોત બઢિયા. ચલો તો એમાં આપણે જે સાતમું ગુણસ્થાન છે એ સાતમા ગુણસ્થાનના બે ભાગ છે. કયા છે બે ભાગ? સ્વસ્થાન અપ્રમત અને સાતિશય અપ્રમત વિરત. જે સાતિશય અપ્રમત વિરત છે એને અધકરણ પરિણામ પણ કહેવામાં આવે છે. પછી આઠમાનું તો નામ જ છે અપૂર્વકરણ, અને નવમાનું નામ છે અનિવૃત્તિકરણ. બરાબર. તો આને ત્રણ કરણ પરિણામ કહેવાય છે. જીવ જ્યારે જ્યારે પુરુષાર્થ કરે છે અને કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરવાનો છે, જેવી રીતના કે એણે પહેલા પુરુષાર્થ કર્યો અને સૌથી પહેલા પ્રથમ ઉપશમ સમ્યક તો એણે પ્રાપ્ત કર્યું. બરાબર. અથવા તો એણે પુરુષાર્થ કર્યો અને ક્ષાયિક સમ્યક તો પ્રાપ્ત કર્યું, અથવા એણે પુરુષાર્થ કર્યો અને જે અનંતાનુબંધી કર્મ છે એની વિસંયોજના કરી નાખી, અથવા એણે પુરુષાર્થ કર્યો અને દ્વિતીયોપશમ સમ્યક તો પ્રાપ્ત કર્યું, અથવા એણે પુરુષાર્થ કર્યો અને શ્રેણી માંડે છે, તો આ બધા જ તીવ્ર પુરુષાર્થોમાં જીવના ત્રણ કરણ પરિણામ થાય છે. હવે બધા જ કરણ પરિણામોની ચર્ચા જુદી જુદી છે ખરેખર તો. હા, કરણ લબ્ધિમાં પણ જે પ્રથમ ઉપશમ સમ્યક તો પહેલાની કરણ લબ્ધિ છે એમાં પણ ત્રણ કરણ પરિણામ થાય છે. હવે એની ચર્ચા જુદી છે, ત્યાં જે અચીવમેન્ટ્સ છે જુદા છે, અને અહીંયા શ્રેણીના ત્રણ કરણ પરિણામના અચીવમેન્ટ્સ છે જુદા છે. પણ આપણે એકદમ સાધારણ ચર્ચા કરશું, ઇન્ડિવિજ્યુઅલ ત્રણ કરણ પરિણામમાં કયા કયા પ્રોસેસીસ થાય છે અને ત્યાં જીવની કેવી અવસ્થા છે અને કર્મની કેવી અવસ્થા છે એ વિષય સૂક્ષ્મ છે. એની ચર્ચા તમે જે લબ્ધિસાર અને ક્ષપણાસાર ગ્રંથાધિરાજ છે એમાંથી તમે વાંચજો. આપણે તો અહીંયા સાધારણ પરિભાષાના રૂપમાં આ અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ કોને કહેવાય છે એ આપણે આજે સમજશું. બરાબર. જો થોડુંક કદાચ સૂક્ષ્મ છે પણ સમજવાની કોશિશ કરશો તો બહુ ઇઝીલી સમજાશે. જો આપણે પહેલા પરિભાષા વાંચી લઈએ પછી આપણે બોર્ડ ઉપર જોશું પછી પાછા પરિભાષા પર આવશું એટલે ક્લિયર થઈ જાય. જો ક્વેશ્ચન 229 છે, દેખાય છે અહીંયા સ્ક્રીન ઉપર? 229 છે. અધકરણ પરિણામ કોને કહે છે? હા, જો વાંચીએ, જે કરણમાં, કરણમાં એટલે પરિણામના સમૂહમાં, કરણ એટલે પરિણામ, બરાબર, જીવના પરિણામને કરણ પણ કહે છે. તો જે કરણમાં ઉપરીતન સમયવર્તી અને અધસ્તન સમયવર્તી, ઉપરીતન એટલે કે આગળના સમયમાં અને અધસ્તન એટલે પાછળના સમયમાં, બરાબર. આગળના પાછળના એટલે કે સમજો બે જીવ છે, એ બે જીવે અધકરણ પરિણામ સાથે શરૂ કર્યા. હા, બે જીવે સાથે શરૂ કર્યા. બે મુનિરાજ છે, બેવ મુનિરાજ સાતમાના શાતિશયમાં એન્ટર થયા. હવે બેવનો પહેલો સમય, બીજો સમય, ત્રીજો સમય, ચોથો સમય, એમ કરતા કરતા આગળ વધે છે ને પુરુષાર્થમાં. તો ઉપરીતન એટલે આગળના સમયના પરિણામો જીવના, અને અધસ્તન એટલે પાછળના સમયના પરિણામો. એમ નહીં, એ જ આ પુરુષાર્થની ધારા એણે ઉપાડી એ જ વખતમાં, એ જ અંતર્મુહૂર્તમાં આગળના સમયો ને પાછળના સમયો, ખ્યાલ આવે? તો અધસ્તન ઉપરીતન સમયવર્તી ને અધસ્તન સમયવર્તી જીવોનો પરિણામ સદ્રશ અને વિસદ્રશ હોય તેને અધકરણ કહે છે. સદ્રશ એટલે સમાન, વિસદ્રશ એટલે અસમાન હોય તેને અધકરણ કહે છે. તે અધકરણ સાતમા ગુણસ્થાનમાં થાય છે. જો આને ડિટેલમાં આપણે સમજશું, ભલે પરિભાષામાં જેટલું સમજાય એટલું હમણાં સમજો, આપણે પછી ડિટેલમાં એને બહુ ક્લિયરલી સમજશું. જો સેકન્ડ અપૂર્વકરણ, અધકરણમાં શું કીધું કે આગળ પાછળના સમયવર્તી જીવોના પરિણામ સદ્રશ પણ હોય છે ને વિસદ્રશ પણ હોય છે, બરાબર, સેમ પણ હોય ડિફરન્ટ પણ હોય. હવે જો અપૂર્વકરણ, જે કરણમાં ઉત્તરો ઉત્તર અપૂર્વ અને અપૂર્વ પરિણામ થતા જાય છે, એટલે આગળ આગળ જતા પરિણામ અપૂર્વ 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 એટલે નવા 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 પરિણામ જ થતા જાય છે, બેટર બેટર, વધારે વિશુદ્ધ વિશુદ્ધ પરિણામ થતા જાય છે, અર્થાત ભિન્ન ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ સદા વિસદ્રશ જ હોય છે, અને એક સમયવર્તી જીવોના પરિણામ સદ્રશ પણ હોય અને વિસદ્રશ પણ હોય તેને અપૂર્વકરણ કહે છે, અને તે આઠમું ગુણસ્થાન છે. ચિંતા ન કરો, ન સમજાય તો હમણાં વાંચીએ છે, પછી સમજશું એને. હવે જો નવમું ગુણસ્થાન, જે કરણમાં ભિન્ન ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ વિસદ્રશ જ હોય છે, અને એક સમયવર્તી જીવોના પરિણામ સદ્રશ જ હોય છે તેને અનિવૃત્તિકરણ કહે છે. આ નવમું ગુણસ્થાન છે. જો આ કદાચ વાંચવામાં શબ્દો નવા હોય ને એટલે આપણને કંઈક નવું લાગે, પણ જે એના ભાવોનો વિચાર કરીએ તો વસ્તુ એટલી સુંદર અને એટલી બ્યુટિફુલ છે કે આપણને થાય કે અચ્છા આમ, કેમ કે જો બધા જીવ વિતરાગ થયા, સમજો બધા જીવ વિતરાગી થાય તો કોઈની વિતરાગતા વધારે ને કોઈની ઓછી હોય કે નહીં? તારતમ્યતાની વાત નથી કરતો, જે બે જીવ વિતરાગી થઈ ગયા, સર્વજ્ઞ થઈ ગયા, તો બેની વિતરાગતા જુદી જુદી હોય કે સેમ હોય? સેમ હોય, બરાબર. હવે વિતરાગતા સેમ છે. હવે સમજો અહીંયાથી પુરુષાર્થ કરીને ચડ્યા મુનિરાજ, હા, અથવા કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ છે એ પુરુષાર્થ કરીને આગળ વધે છે, તો જેવી રીતના સમ્યક દ્રષ્ટિ ધર્માત્મામાં ફરક હોય છે કે નહીં વિતરાગતામાં? બે સમ્યક દ્રષ્ટિ હોય, સમજો એક ભરત ચક્રવર્તી છે અને સમજો બીજા શ્રેણીક રાજા છે, તો બેની વિતરાગતામાં ફરક હોય કે નહીં? તો હોય છે. એવી જ રીતે બે મુનિરાજ છે, સમજો કોઈ નવ દીક્ષિત મુનિરાજ હોય, જસ્ટ આજે જેમણે દીક્ષા લીધી છે અને કુનકુંદ આચાર્ય છે, અથવા કોઈ બીજા એકદમ વયોવૃદ્ધ મુનિરાજ છે જે આચાર્ય ભગવાન છે, તો એમની વિતરાગતામાં ફરક હોય કે નહીં? હોય. તો જો અહીંયા વિતરાગતામાં ફરક છે મુનિરાજ છે ત્યારે, અને પૂર્ણ વિતરાગી થઈ ગયા ત્યારે સેમ છે, તો વચમાં પ્રોસેસમાં ક્યાંક તો એવો પ્રોસેસ હોવું જોઈએ ને જ્યાં બધું હાર્મોનાઇઝ થઈને અલાઇન થઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? હા, બચ્ચો તમને ખ્યાલમાં આવે છે કે નહીં? જીવના ભાવ શરૂઆતમાં જુદા જુદા હતા અને એન્ડ પ્રોડક્ટ ઇઝ સેમ, તો વચમાં ક્યાંક તો હાર્મોનાઇઝેશન થવું જોઈએ કે નહીં? એ હાર્મોનાઇઝેશનના પ્રોસેસને ત્રિકરણ પરિણામ કહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે જો, હા, આમાં સદ્રશ ને વિસદ્રશ કીધું ને, સદ્રશ એટલે સમાન છે, તો નવમા ગુણસ્થાન સુધી બધા મુનિરાજના પરિણામ અલાઈન થઈ જાય છે. સાતમા આઠમામાં જુદા હતા, નવમા સુધી અલાઈન થઈ જાય. જો હવે કેવી રીતના એ સમજીએ આપણે થોડું. કોઈ પણ જીવ જ્યારે પણ શ્રેણી માંડે છે, હા, તો શ્રેણી માંડતા આપણે પહેલા જ જોયું લાસ્ટ ક્લાસમાં કેવી રીતના, કે જીવોના સમય સમયવર્તી પરિણામ અનંત ગણા વિશુદ્ધ થતા જાય છે, બરાબર. હા, જે જીવ પહેલા મુનિ હતા, છઠ્ઠા સાતમામાં ઝૂલતા હતા, તો સમજો ધીસ ઇઝ સ્કેલ ઓફ વિશુદ્ધિ. હા, ધીસ ઇઝ સ્કેલ ઓફ વિશુદ્ધિ. અહીંયા ઓછી છે, અહીંયા વધારે છે. હવે છઠ્ઠા સાતમામાં ઝૂલતા હતા તો છઠ્ઠું અહીંયા હતું, સાતમું અહીંયા છે. સાતમાનું પણ જે પહેલો ભાગ છે, હા, સ્વસ્થાન અપ્રમત્તમાં હતા તો ઝૂલતા હતા, બરાબર, તો આગળ પાછળ જઈ રહ્યા હતા. ધીસ ઇઝ સિક્સ, ધીસ ઇઝ સેવન પાર્ટ વન, બરાબર. હવે ત્યાંથી સેવન પાર્ટ ટુમાં આવ્યા, હા, ધીસ ઇઝ સેવન પાર્ટ ટુ. સાતિશય અપ્રમત્ત સ્વસ્થાનથી થોડું વધારે વિશુદ્ધ છે, બરાબર. અને સમજો ધીસ ઇઝ સ્કેલ ઓફ ટાઈમ, ધીસ ઇઝ સ્કેલ ઓફ ટાઈમ, બરાબર. ટાઈમ ઇઝ ઇન્ક્રીઝિંગ, જેમ જેમ ટાઈમ વધતો જાય, ટાઈમ વધતો જાય એટલે દરેક સમયમાં, એક એક સમયમાં જે અંતર્મુહૂર્તનો કાળ છે એમાં મુનિરાજ ધ્યાનમાં છે, ધ્યાનમાં એમણે પુરુષાર્થ એકદમ વધાર્યો તો એમની વિશુદ્ધિ વધતી જાય છે. એમની વિશુદ્ધિ વધતી જાય છે. નાવ ઇફ યુ નોટિસ, અહીંયાના ગેપ ઓછા છે અને અહીંયાના ગેપ બહુ મોટા છે. ખ્યાલ આવે છે કે નહીં? આ સમજો ધીસ ઇઝ ફર્સ્ટ સમય, સેકન્ડ સમય, થર્ડ સમય, ફોર્થ સમય, ફિફ્થ, સિક્સ, સેવન, એઇથ, નાઇન્થ, એમ એમ એક એક સમયમાં વિશુદ્ધિ વધતી જાય છે. અને જેમ જેમ ટાઈમ આગળ વધે તો એમની વિશુદ્ધિ એક્સપોનેન્શિયલી વધે છે. આટલો ખ્યાલ આવ્યો કે નહીં? હા, ઓકે. હવે સમજો કે કોઈ મુનિરાજે અહીંયાથી શરૂઆત કરી અને બીજા કોઈ મુનિરાજે અહીંયાથી શરૂઆત કરી, એમની વિશુદ્ધિ પહેલેથી જ વધારે હતી. ખ્યાલ આવ્યો કે નહીં? હવે એમની પણ દર સમય વધતી જાય છે, એમની પણ દર સમય વધતી જાય છે, અને ઓલા મુનિરાજની પણ દર સમય વધતી જાય છે. હવે એમના જે ગેપ્સ છે એ પણ વધારે વધારે થતા જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ હવે સમજો ધીસ ઇઝ સેવન્થ ગુણસ્થાન, ધીસ ઇઝ એઇથ ગુણસ્થાન, ધીસ ઇઝ નાઇન્થ ગુણસ્થાન. જેમ જેમ સાત થી આઠ થી નવ સુધી પહોંચે છે ત્યાં સુધી એમના પરિણામ અલાઈન થઈ જાય બધાના. હવે એમ સમજો અનાદિકાળથી લઈને અનંતકાળ સુધી કેટલા મુનિરાજ થશે? અનંતાનંત મુનિરાજ થશે કે નહીં? કેવલી ભગવાન લોકાલોકને જાણે છે ને, તો ભૂતકાળથી લઈને ભવિષ્યકાળ સુધીનું બધું જ જાણે છે, તો એ અનંતાનંત મુનિરાજના પરિણામને જાણે છે. તો સમજો તમારી પાસે ડેટા પોઈન્ટ છે, તો તમારી પાસે અહીંયા સાતમા ગુણસ્થાનમાં અનંત અનંત ડેટા પોઈન્ટ છે. ખ્યાલ આવ્યો કે નહીં? સાતમા ગુણસ્થાનમાં અનંત ડેટા પોઈન્ટ છે, તો સાતમા ગુણસ્થાનનું એક બેન્ડ થશે પરિણામોનું. ખ્યાલ આવ્યો? સાતમા ગુણસ્થાનોમાં વિશુદ્ધિના પરિણામોનું એક બેન્ડ થશે, સિમિલરલી આઠમામાં થશે, સિમિલરલી નવમામાં થશે, બરાબર. હવે જો, હવે હું ગ્રાફ થોડો બદલી નાખું છું. હવે આપણે ગ્રાફ થોડોક બદલીએ છે. હવે ટાઈમને હું આ એક્સિસ પર લઉં છું, ટાઈમને આ એક્સિસ પર લીધો. અહીંયા આપણે ખાલી જુદા જુદા જીવ લેશું. તો સમજો પહેલો જીવ છે, એણે અહીંયાથી શરૂઆત કરી, કયામાં? અધકરણ પરિણામમાં, બરાબર, સાતમા ગુણસ્થાનમાં છે. પછી એની વિશુદ્ધિ એઝ ટાઈમ ગોઝ ઓન તો અનંત ગણી વધી. સમજો, એમની વિશુદ્ધિ અનંત ગણી વધી, એના પછી પાછી અનંત ગણી વધી, એના પછી પાછી અનંત ગણી વધી, પછી પાછી અનંત ગણી વધી. તો દરેક સમયમાં જેમ જેમ ટાઈમ જતો જાય છે એમ એમ એમની વિશુદ્ધિ વધતી જાય છે. નાઉ આઈ એમ ટોકિંગ ઓનલી સેવન્થ ગુણસ્થાન, ઓનલી સેવન્થ ગુણસ્થાન, બરાબર. ખાલી અધપકરણની જ વાત કરું છું. હવે આ પહેલો જીવ છે. સમજો બીજા જીવ એટલે બીજા મુનિરાજ છે. બીજા મુનિરાજ પણ શ્રેણી માંડે છે, પણ એમણે વિશુદ્ધતા પહેલેથી જ એમની વધારી, એમની વિશુદ્ધતા પહેલેથી જ વધારે છે. તો સમજો એમની વિશુદ્ધિ અહીંયા છે. પછી એમણે અનંત ગુણી વધારી, પછી અનંત ગણી વધારી, પછી અનંત ગણી વધારી, બરાબર. હવે સમજો ત્રીજા મુનિરાજ આપણે લઈએ છે. ત્રીજા મુનિરાજની વિશુદ્ધિ પહેલા ઓછી હતી, પછી વધારે છે. તો સમજો એમની પહેલા વિશુદ્ધિ અહીંયા છે, પછી અહીંયા છે, પછી અહીંયા છે, પછી અહીંયા, પછી અહીંયા, પછી અહીંયા, બરાબર. જેમ જેમ ટાઈમ જતો જાય વિશુદ્ધિ અનંત ગણી વધતી જાય છે. હવે સમજો આપણે દરેક મુનિરાજના અનાદિ, એટલે અનાદિ અનંતમાં આમ કરતા જઈએ તો અનંત મુનિરાજ આવી જાય ને આ સ્કેલ ઉપર. હા, તો એ અનંત મુનિરાજના પહેલા સમયની વિશુદ્ધિને મેપ કરવું હોય, પહેલા સમયની વિશુદ્ધિ તો ક્યાંથી આવે? ધીસ ઇઝ લેટ સે ધ બોટમ પીસ, બરાબર. અહીંયાથી લઈને, અને આ સપોઝ ટોપ મોસ્ટ છે તો અહીંયા સુધી લઈને, ધીસ ઇઝ ફર્સ્ટ સમય, બરાબર. આટલું ખ્યાલમાં આવે છે? આ પહેલા સમયની વિશુદ્ધિની રેન્જ થઈ મુનિરાજના અધકરણ પરિણામના પહેલા સમયની વિશુદ્ધિની રેન્જ. હવે સેકન્ડ સમયમાં મેપ કરીએ તો જો આ સેકન્ડ સમય અહીંયા છે તો અહીંયાથી લઈને આમનો સેકન્ડ સમય અહીંયા છે તો અહીંયા સુધી આ સેકન્ડ સમયની વિશુદ્ધિની રેન્જ છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો હવે અધકરણ પરિણામની પરિભાષા ફરીથી વાંચીએ, જો શું કહે છે. ક્વેશ્ચન 229, જે કરણમાં એટલે કે પરિણામ સમૂહમાં ઉપરીતન અને અધસ્તન સમય વર્તી, ઉપરીતન એટલે સેકન્ડ સમય, અધસ્તન એટલે ફર્સ્ટ સમય. ખ્યાલ આવે? ઉપરીતનમાં આગળ પણ લઈ લો, થર્ડ સમય, ફોર્થ સમય, આદિ આદિ. તો ઉપરીતન સમયવર્તી અને અધસ્તન સમયવર્તી જીવોના પરિણામ સદ્રશ અને વિસદ્રશ હોય, સદ્રશ એટલે સમાન પણ હોય અને જુદા પણ હોય. કેમ કે જો આ મુનિરાજ છે, સમજો આ મુનિરાજ, એમના ફર્સ્ટ સમયના પરિણામ ઇઝ સેમ એઝ આમના સેકન્ડ સમયના પરિણામ. ખ્યાલ આવ્યો કે નહીં? તો જુદા જુદા સમયવર્તી મુનિરાજના પરિણામ સેમ પણ હોય, અથવા સેમ સમયવર્તી મુનિરાજના પરિણામ જુદા પણ હોય છે. ખ્યાલ આવ્યો કે નહીં? અધસ્ત અધકરણ પરિણામ કોને કહેવાય? કે જેમાં સેમ સમયમાં જુદા જુદા પરિણામો જોવા મળે અને જુદા જુદા સમયના પરિણામો ઇન્ટરસેક્ટ થાય એકબીજા સાથે, એને અધકરણ પરિણામ કહે છે. હા, વન્સ અગેન, જે કરણમાં સેમ સમયના, ધીસ ઇઝ ફર્સ્ટ સમય, બધાનો ફર્સ્ટ સમય આપણે લઈએ તો બધાના ફર્સ્ટ સમયમાં, સી, જીવોના પરિણામ સેમ પણ હોઈ શકે, દેર કેન બી અ ફોર્થ મુનિરાજ જેમનું પરિણામ એક્ઝેક્ટલી અહીંયાથી જ શરૂ થાય. હા, સો ઇટ કેન બી સેમ, બટ ઇટ કેન બી ડિફરન્ટ ઓલ્સો. When it, you are, we are talking about the exact same સમય, first સમય કે second સમય કે third સમય, whichever સમય, પણ within that સમય મુનિરાજના પરિણામ સેમ પણ હોય છે અને જુદા પણ હોઈ શકે. આટલું ક્યાં ખ્યાલમાં આવ્યો? વિધિન અ પર્ટિક્યુલર સમય. અને વેન યુ કમ્પેર ડિફરન્ટ સમય તો પણ મુનિરાજના પરિણામ ડિફરન્ટ સમયમાં ઓબ્વિયસલી ડિફરન્ટ હોવા જોઈએ, કેમ કે અનંત ગણી વિશુદ્ધિ થાય છે દર સમયે. બટ અધકરણમાં દે કેન ઓલ્સો બી સેમ. કેમ કે આ બે સમયમાં ભલે ઇવન દો અનંત ગણી વિશુદ્ધિ છે, એટલે ફર્સ્ટ કરતા સેકન્ડમાં અનંત ગણી વિશુદ્ધિ છે, તો પણ એની રેન્જ, એનું સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલું મોટું છે કે દે આર ઓવરલેપિંગ વિથ ઈચ અધર. અનંત ગણું હોવા છતાં ઓવરલેપ કરે છે, ખ્યાલ આવે છે કે નહીં? એને અધકરણ પરિણામ કહે છે. ફરીથી જો પરિભાષા વાંચો, જો ઉપરીતન સમયવર્તી અને અધસ્તન સમયવર્તી જીવોના પરિણામ સદ્રશ અને વિસદ્રશ હોય તેને અધકરણ કહે છે. તે અધકરણ સાતમા ગુણસ્થાનમાં થાય છે. આટલું સમજાયું કે નહીં? જો બોટમ લાઈન શું છે કે ઇન્ડિવિજ્યુઅલ મુનિરાજ લઈએ તો એમના પરિણામ તો એક જ, એક સમયમાં એક જ પરિણામ છે ને, એટલે એમને તો સિંગલ પોઈન્ટ છે. પણ અનંત મુનિરાજો લઈએ તો એની આખી રેન્જ બને છે પરિણામોની. તો એ અનંત મુનિરાજોની પરિણામોની રેન્જમાં જુદા જુદા મુનિરાજના પરિણામ સેમ સમયના સેમ પણ હોય કે જુદા પણ હોય, અને જુદા જુદા સમયના સેમ પણ હોય કે જુદા પણ હોય, બેમાં બે ઓપ્શન છે. સેમ સમયમાં પણ સેમ જુદા હોય અને જુદા જુદા સમયમાં પણ સેમ જુદા હોઈ શકે. આટલું ખ્યાલમાં આવ્યો? આટલું ખ્યાલમાં આવ્યો? જો હવે જ્યારે આપણે એને કમ્પેર કરશું આઠ અને નવ સાથે તો યુ વિલ ગેટ મચ બેટર પિક્ચર. આને થોડુંક ઇરેઝ કરું છું. હવે આપણે અપૂર્વકરણ જોઈએ. હવે છે અપૂર્વકરણ. અપૂર્વકરણ, અપૂર્વનો મતલબ શું? પૂર્વે ક્યારે નહીં અનુભવેલું અથવા નહીં કરેલું. અપૂર્વ, નવું નવું નવું, બરાબર, હંમેશા અપૂર્વ છે. તો એમાં જો કેવી પરિસ્થિતિ છે, આ ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ મુનિરાજ આપણા હજી સેમ છે, બરાબર. હવે ફર્સ્ટ મુનિરાજનો સમજો કે વિશુદ્ધિ એમની, હા, એમની વિશુદ્ધિ આ લેવલ ઉપર છે. સેકન્ડ સમયમાં એમની જ આ લેવલ પર છે. થર્ડ સમય, ફોર્થ સમય. હવે સેકન્ડ મુનિરાજની સમજો આ લેવલ પર છે. સેકન્ડ સમય, થર્ડ સમય, ફોર્થ સમય. થર્ડ મુનિરાજની સમજો આ લેવલ પર છે. સેકન્ડ સમય, થર્ડ સમય, ફોર્થ સમય, ફિફ્થ સમય, બરાબર. હવે જો આપણે પરિણામોની રેન્જ બનાવીએ તો નીચેમાં નીચું સમજો આ છે તો એની અહીંયાથી શરૂઆત થાય છે. ઊંચામાં ઊંચું સમજો આ છે. મારી થોડીક ફ્લો આમ છે પણ તમે સમજો એમ કે પરિણામોની રેન્જ આટલી જ છે. ખ્યાલ આવ્યો? ધીસ ઇઝ ફર્સ્ટ સમય. હવે સેકન્ડ સમયની રેન્જ બનાવો તો આટલી રેન્જ છે. સમજો સેકન્ડ સમય. સિમિલરલી થર્ડ સમય, ફોર્થ સમય. હવે આમાં ડિફરન્સ શું થયો કે ઇવન ધો સેમ સમયવર્તી મુનિરાજના પરિણામ સમાન પણ હોઈ શકે ઓર ડિફરન્ટ પણ હોઈ શકે વિદિન દેટ રેન્જ, પણ ડિફરન્ટ સમયવર્તી મુનિરાજના પરિણામ ક્યારેય સમાન હોતા નથી. કેમ કે ફર્સ્ટ અને સેકન્ડથી અપૂર્વ જ થાય છે. એટલે બેઝિકલી the standard deviation have reduced અને આ જે gap છે between first અને second સમય has increased. એટલે જે overlapping હતું એ overlapping has gone away. ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે જો આની પરિભાષા વાંચીએ. જો અપૂર્વકરણ, જે કરણમાં ઉત્તરો ઉત્તર અપૂર્વ ને અપૂર્વ પરિણામ થાય. અપૂર્વ ને અપૂર્વ દરેક સમયમાં નવા 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 એવા જુદા જુદા પરિણામ થાય છે. એટલે વિશુદ્ધિમાં નવા નવા, વધારે ને વધારે અનંત ગણી વિશુદ્ધિ વધતા એટલા નવા નવા પરિણામ થાય છે કે જે પહેલા ક્યારેય થયા નથી. અર્થાત ભિન્ન ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ સદા વિસદ્રશ જ હોય છે. ભિન્ન ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ સદાય વિસદ્રશ હોય છે. દે નેવર મેચ. ख्याल आव्यो अने पण विसदृश होय छे सॉरी क्या गयु परिणाम सद हाँ अने एक समयवर्ती जीवोना परिणाम सदृश पण होय छे अने विसदृश पण होय छे तेने अपूर्वकरण कहे छे ते आठमू गुणस्थान छे ख्याल में आवे छे के नहीं सेम समय में जीवोना परिणाम सेम पण होय शके अथवा विद इन दैट रेन्ज जुदा जुदा पण होय शके पण डिफरंट समय में जीवोना परिणाम ऑलवेज डिफरंट होय छे सेवंथ में आ रेन्ज बहु मोटी हती एटले जुदा जुदा जीवोना परिणाम सेम पण होय शके पण आमा क्यारे सेम होता नथी दे आर ऑलवेज डिफरंट आ रेन्ज घटी गई अने आ गैप वधी गयो बराबर એટલે જે પહેલા આપણે ડ્રો કર્યું હતું હા કોઈને ખ્યાલ હોય તો આપણે શરૂઆત એકદમ જુદી જુદી કરી હતી હવે વચમાં આવો તો એ ગેપ ઘટી ગયો અને નાઉ વી આર કમિંગ હિયર જ્યારે બધા જીવોના પરિણામ અલાઈન થઈ જશે હા તો હવે જો નવમા ગુણસ્થાનમાં શું થશે જો એ જોઈએ શું થશે કોઈ પ્રિડિક્ટ કરી શકે સમાન થઈ જશે એટલે કેવી રીતના સમાન થશે હા જો બહુ સરસ નવમાં અનિવૃત્તિકરણ જેટલા પણ મુનિરાજ છે એ બધાનો ફર્સ્ટ સમયનો પરિણામ વિલ એક્ઝેક્ટલી મેચ સેકન્ડનો વિલ એક્ઝેક્ટલી મેચ થર્ડનું વિલ એક્ઝેક્ટલી મેચ એટલે હવે રેન્જ બનાવવી હોય તો દેર ઇઝ નો રેન્જ દેર ઇઝ ઓનલી વન પરિણામ દેર ઇઝ ઓનલી વન પરિણામ બધા જ મુનિરાજના ખ્યાલ આવ્યો એટલે ભિન્ન ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ સદા વિસદૃશ હોય છે ત્રિકાળી ભૂતકાળમાં અનાદિકાળ પહેલા જે મુનિરાજ થઈ ગયા એના અનિવૃત્તિકરણના પહેલા સમયના પરિણામ ઓલવેઝ એટલે એવા જ વિશુદ્ધ હોય છે જેવા આજના કે ભવિષ્ય ખ્યાલ આવ્યો કે નહીં તો ભિન્ન ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ સદા વિસદૃશ છે પણ એક સમયવર્તી જીવોના પરિણામ સદાય સદૃશ હોય છે એને અનિવૃત્તિકરણ જો એમાં વાંચીએ જે કરણમાં ભિન્ન ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ વિસદૃશ જ હોય અને એક સમયવર્તી જીવોના પરિણામ સદૃશ જ હોય તેને અનિવૃત્તિકરણ કહે છે આ જ નવમું ગુણસ્થાન છે જો આ ખ્યાલમાં આવે છે કે ડિફિકલ્ટ પડે છે ઈઝી છે ને સમજવું ઈઝી છે એકદમ એ જો એકવાર ભાવ પકડાઈ જાય તો જરાય ડિફિકલ્ટ નથી વાય ટુ કમ્પેર યસ ગુડ પોઈન્ટ સી અહીંયા વોટ વી આર ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ ગુણસ્થાનનો આપણે સમજવાનું પર્પઝ શું કે જીવોના પરિણામ કઈ રીતે વિશુદ્ધિ તરફ જઈ રહ્યા છે વી આર ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ પ્રોસેસ રાઈટ હવે જે મુનિરાજ છઠ્ઠા ગુણસ્થાનમાં પુરુષાર્થ કરીને પોતાના આત્માના ધ્યાનમાં લીન થયા તો સાતમામાં એન્ટર થયા સાતમામાં એન્ટર થયા પછી એમણે તો પોતાના આત્મામાં લીનતા જ કરી એમના સિવાય એણે બીજો કાંઈ પુરુષાર્થ કર્યો નહીં પોતાના આત્મામાં એવા લીન થયા કે એમને બહારમાં શું ચાલી રહ્યું છે કાંઈ ખબર નથી એમને પોતાના પરિણામોની વિશુદ્ધિ અનુભવાય છે વેદન અનુભવાય છે પણ એમને શું પડી છે અનંતકાળ પહેલા જીવોના પરિણામ કેવા હતા ખ્યાલ એ મુનિરાજને કાંઈ પડી નથી મુનિરાજને તો પોતાની વિશુદ્ધતાની પડી છે તો મુનિરાજ પોતાના આત્મામાં લીન થતા જાય છે અને લીન થતા 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 એમની વિશુદ્ધિ વધતી જાય છે જેમ જેમ વિશુદ્ધિ વધે છે એમ એમ ગુણસ્થાન વધે છે તો પહેલા સાતમાના સેકન્ડ ભાગમાં હતા પછી આઠમામાં ગયા નવમામાં ગયા હવે આના પછી દસમામાં જશે જ્યાં એમનો ફક્ત સૂક્ષ્મ લોભ એક કશાઈ રહી જાય છે અને પછી સીધા પૂર્ણ વિતરાગી થવાના છે હવે ધ મેઇન ક્વેશ્ચન દેટ કમ્સ અને આઈ હેડ આસ્ક ધીસ ક્વેશ્ચન અર્લિયર કે મુનિરાજના આટલા બધા જુદા જુદા ગુણસ્થાન બનાવ્યા જ શું કામ વોટ ઇઝ ધ પર્પઝ સીધું કેવું જોઈએ ને કે છઠ્ઠામાં છે એટલે બહાર છે શાસ્ત્ર આદિ રચે છે सातमा में गया तो चलो लीन थे हवे झूले छे एटले सातमा ने अलग नंबर आपी दो चलो चालसे पण सातमू पछी एक साधनानू अने सीधू वितरागता एवुं सीधू जम्प मारवो जोईए ने सात आठ नौ दस अग्यार बार आटला बधा नंबर आपवानी जरूर शुं छे ख्याल आव्यो के नहीं आ नंबर शुं काम आप्या केम के आ बधा ज गुणस्थान में જીવોના પરિણામોમાં વિશુદ્ધિમાં કંઈક કંઈક વિશેષતા થતી જાય છે. વી આર સીઈંગ ઓનલી ટીપ ઓફ ધી આઈસબર્ગ. ખ્યાલ આવે છે ને? હવે વિશુદ્ધતામાં શું શું થાય છે એ હજી આપણે જોશું. ઇફ યુ રિમેમ્બર લાસ્ટ ક્લાસમાં આપણે સાતમા ગુણસ્થાનના સેકન્ડ પાર્ટમાં ચાર પ્રોસેસ ચાલુ થાય છે એ જોયું હતું. હા, ચાર પ્રોસેસ. ડઝ એનીબડી રિમેમ્બર ધોઝ ફોર પ્રોસેસીસ? ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ રિમેમ્બર, આઈ નો. જો સમય સમય વર્તી જીવોની વિશુદ્ધિ અનંત ગણી વધતી જાય છે. વી ટુક ઇટ એઝ અ ગિવન કે ભાઈ દર સમય અનંત ગણી વિશુદ્ધિ થાય છે, પણ એ સાતમાના બીજા ભાગમાં ચાલુ થાય છે. સાતમાના પહેલા ભાગમાં દર સમય અનંત ગણી વિશુદ્ધિ વધતી નથી. છઠ્ઠામાં જે છે એનાથી અનંત ગણી વિશુદ્ધિ વધીને સાતમામાં આવ્યા, પણ હવે ત્યાં સ્ટેબિલાઇઝ થઈ ગયા, પછી પાછા છઠ્ઠામાં આવી ગયા, પછી પાછા સાતમામાં ગયા. ખ્યાલ આવે ને? એટલે ત્યાં ખાલી જગલિંગ ચાલુ છે. પણ હવે જેવી રીતના સાતમાના સેકન્ડ ભાગમાં ગયા તો વિશુદ્ધિ વધતી જાય છે. તો એ સાતમાના સેકન્ડ ભાગમાં પહેલો પ્રોસેસ એ ચાલુ થયો, દર સમયે વિશુદ્ધિ અનંત ગણી વધતી જાય છે, બરાબર. પછી બીજું જે પૂર્વ બાંધેલા કર્મ છે, એ પૂર્વ બાંધેલા કર્મની નિર્જરા ગુણ શ્રેણી નિર્જરા થતી જાય છે. દર સમયે વધારે ને વધારે કર્મની નિર્જરા થતી જાય છે. થર્ડ, જે વર્તમાનમાં બંધ થાય છે તો એમાં જે શુભ કર્મ છે, પુણ્ય કર્મ, એનો બંધ એમ્પ્લિફાય થાય છે, અને જે પાપ કર્મનો બંધ થાય છે એ ડિમિનિશ થાય છે. આ ચાર પ્રોસેસ સાતમાના બીજા ભાગમાં ચાલુ થયા હતા. પણ અગેન ધ સેમ ક્વેશ્ચન કે વિલ ઇટ રિમેઇન ધ સેમ એઝ યુ ગો ફર્ધર? કે ના, એઝ યુ ગો ઇન એથ, ઓલા ચાર તો ચાલે જ છે, નાવ દેર આર ફોર અધર દેટ વિલ સ્ટાર્ટ. કેમ કે વિશુદ્ધિ વધી છે, અને વિશુદ્ધિ વધી છે તો એની સાથે કંઈક એડિશનલ તો થવું જોઈએ કે નહીં? મને એમ કહો, સમજો, ફોર પ્લસ ફોર, યસ, ટોટલ એટ. આ જે ફોર ચાલુ થયા સાતમાના સેકન્ડમાં, નાવ દેટ વિલ કન્ટિન્યુ અન્ટિલ જીવ વિતરાગ ન થઈ જાય ત્યાં સુધી. અને જે નવા ચાલુ થશે આઠમામાં, દેટ વિલ ઓલ્સો કન્ટિન્યુ અન્ટિલ જીવ વિતરાગ ન થઈ જાય ત્યાં સુધી. જો આપણે થિયોરેટિકલી પહેલા સમજીએ, એકચ્યુઅલ શાસ્ત્રીય ભાષામાં પછી સમજશું. હા, જો ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણી, હવે જેવી રીતના એ ચાર પ્રોસેસ આપણે જોશું, અને એના પછી નવમામાં તો પાંચ છ જુદા જુદા પ્રોસેસ ચાલુ થાય છે, એમાં આપણે નહીં જઈએ, દેટ વિલ ગેટ ટુ કોમ્પ્લિકેટેડ. પણ કહેવાનો મતલબ શું છે, જે ભાઈએ પોઈન્ટ કહ્યો, તમે ઉપશમ શ્રેણીમાં હો કે ક્ષપક શ્રેણીમાં હો, પ્રોસેસીસ તો આ જ ચાલુ થાય છે બેઉમાં, પણ એમાં જે ઇન્ટેન્સિટી છે એમાં ફરક હોય છે. જેવી રીતના આમાં કીધું અનંત ગણી વિશુદ્ધિ થાય છે, બરાબર, અને જૂના બાંધેલા કર્મમાં જે અસંગ જે ગુણ શ્રેણી નિર્જરા થાય, તો એ ગુણ શ્રેણી નિર્જરાનું જે પ્રમાણ છે એ ઉપશમ શ્રેણીમાં ઓછું છે, ક્ષપક શ્રેણીમાં વધારે છે. સિમિલરલી હવે જે આઠમામાં આપણે જોશું, એટલે સ્થિતિ કાંડક ઘાત, અનુભાગ કાંડક ઘાત ને બધું જોશું, તો એ કાંડકોની સાઇઝ એ ઉપશમ શ્રેણીમાં ઓછી છે, ક્ષપક શ્રેણીમાં વધારે છે. તે આપણે સમજશું ધીરે ધીરે. જો પહેલા થિયોરિટિકલી સમજીએ. મુનિરાજને છે ને ટાઈમ જ નથી એ બધું વિચાર કરવાનો. હા, મુનિરાજ જો એ વિચાર કરવા બેસે તો ગુણસ્થાન પડી જાય. જો મુનિરાજ ઇઝ ફીલિંગ, અંદરમાં વિશુદ્ધિ વધે છે એનો અનુભવ એમને થાય છે, અને અધર દેન દેટ હી ઇઝ નોટ ઇવન બોધર્ડ કે બીજા કંઈકમાં એ વિચાર બી કરે. એ તો પોતાના આત્માના અનુભવમાં એવા લીન છે. ઇવન બહારમાં જે આપણે ઘણી સ્ટોરી સાંભળીએ ને, ઉપસર્ગ થાય છે, ઓલા જલતા ઘરેણા પહેરાવી દીધા મુનિરાજને, આખા જલ સગડી પર મૂકી એમને આખા બાળી નાખ્યા, જે મુનિરાજ શ્રેણીમાં છે ને એમને ખબર પણ પડતી નથી કે આવું થઈ રહ્યું છે. કેમ કે હી ડઝન્ટ કેર, એમનો ઉપયોગ આખો એવો આત્મામાં લીન છે કે જરાય બહાર બી ઉપયોગ જતો નથી, અને એવા લીનતામાં ને લીનતામાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. હા, ખ્યાલ આવે છે કે નહીં? જો હવે આપણે ઓલું જોઈએ, જો સાતમાનો પહેલો, આપણે ચાર રૂલ કીધા ને, પહેલો રૂલ શું હતો કે વિશુદ્ધિ અનંત ગણી વધતી જાય છે, બરાબર. જૂના બાંધેલા કર્મ, જૂના જે કર્મ ઉદયમાં આવે છે એની નિર્જરા ગુણ શ્રેણી વધે છે. હવે આ ગુણ શ્રેણી નિર્જરા વધવાનો શું મતલબ જુઓ, જો નોર્મલી જીવોને કર્મ ઉદયની વ્યવસ્થા કેવી હોય, નોર્મલી કે આપણે ઓલા નિશેકો ડ્રો કરીએ, સમજો ધીસ ઇઝ ટાઈમ એક્સિસ, બરાબર, ફરીથી, અને ધીસ ઇઝ કોલ્ડ નિશેક. નિશેક એટલે એક સમયમાં ઉદયમાં આવવાવાળા કર્મ પરમાણુનો સમૂહ. એક સાથે જે કર્મ ઉદયમાં આવવાના છે એને બધાને હોરિઝોન્ટલી રિપ્રેઝેન્ટ કરે. તો ધ સાઇઝ ઓફ લાઇન મીન્સ ધ નંબર ઓફ પરમાણુ, બરાબર. નોર્મલી કેવી વ્યવસ્થા હોય કે જેમ જેમ ટાઈમ, આપણા બધાની, આપણે નોર્મલી કેવી વ્યવસ્થા હોય, એઝ ધ ટાઈમ ગોઝ બાય ધ નંબર ઓફ કર્મ પરમાણુ ઇઝ ઓલમોસ્ટ સિમિલર. ભલે એમાં થોડું વેરિએશન આવે છે, પણ આમાં અનંત કર્મ પરમાણુ છે જેને એક સમય પ્રબદ્ધ કહેવાય, બરાબર. એ એક સમય એટલે અનંત પરમાણુમાં થોડું ઉપર નીચે થાય પણ અનંતનું અનંત જ રહે. એટલે એને ગ્રાન્ડ સ્કીમ ઓફ થિંગ્સ તમે જુઓ તો હોરિઝોન્ટલ લાઈન જ દેખાય. હા, દે આર ઓલ મેચિંગ વિથ ઇચ અધર. હવે જે જીવને ગુણ શ્રેણી નિર્જરા થાય છે એને કેવી પરિસ્થિતિ છે સમજો. લેટ્સ અઝ્યુમ ધીઝ આર 100 કર્મ. હા, તો એમને 100 પહેલા સમયમાં ઉદયમાં આવે છે, સેકન્ડ સમયમાં ગુણ શ્રેણી એટલે મલ્ટીપ્લાઈડ ગુણિત પ્રમાણમાં કર્મ નિર્જરી જવા, ગુણિત પ્રમાણમાં, સમજો તો મલ્ટીપ્લાઈંગ ફેક્ટર ઇઝ 2, લેટ્સ ઇમેજિન. તો સેકન્ડ સમયમાં 200 કર્મ પરમાણુ ઉદયમાં આવી નીકળી જાય છે, થર્ડ સમયમાં 400, ફોર્થ સમયમાં 800, એક્સેટ્રા. એટલે ઇમેજિન કરો, આ લાઈન 100 ની છે તો સેકન્ડ સમયમાં ડબલ થઈ જશે, થર્ડ સમયમાં એનાથી ડબલ, ફોર્થ સમયમાં એનાથી ડબલ. આઈ કાન્ટ ડ્રો ઇટ ઓન બોર્ડ, પણ યુ કેન ઇમેજિન. એને ગુણ શ્રેણી નિર્જરા કહે છે. ખ્યાલ આવ્યો? આવી ગુણ શ્રેણી નિર્જરા તીવ્ર વિશુદ્ધિના પરિણામમાં જ થાય છે. શ્રેણી માંડે ત્યારે નહીં, અપૂર્વકરણના પરિણામ હોય ત્યારે ત્યારે થાય છે. જે જે આપણે કીધું ત્રણ કરણ પરિણામ ઘણી બધી જગ્યાએ થાય છે, તો જ્યાં જ્યાં ત્રણ કરણ પરિણામ છે એના અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ આદિ તીવ્ર વિશુદ્ધિના પરિણામોમાં આવી ગુણ શ્રેણી નિર્જરાઓ થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? બધાની સરખી ન હોય. આ જે મલ્ટીપ્લાઈંગ ફેક્ટર છે એમાંય ફરક હોય પાછો. ખ્યાલ આવે છે ને? હવે આ તો આપણે બે નો મલ્ટીપ્લાઈંગ ફેક્ટર લીધો છે, રિયાલિટીમાં તો અસંખ્યાતનો હોય. એટલે જે અનંત કર્મ પરમાણુ ઉદયમાં આવે છે દર સમય એના કરતા અસંખ્યાત ગણા વધારે, તો અસંખ્યાત ગણા, અસંખ્યાત ગણા, અસંખ્યાત ગણા એમ કરતા કરતા મલ્ટીપ્લાય કરતા જાઓ, એટલા કર્મ પરમાણુ ઉદયમાં આવીને ખરી જાય છે. આ લાઈન છે ને, આ ટાઈમની લાઈન છે ને, આ તમે રિપોઝિટરી જુઓ આપણી પાસે ફ્યુચરની, તો આજથી લઈને સાગરોપમ સુધીની રિપોઝિટરી છે આપણી પાસે. ખ્યાલ આવ્યો ને? એટલે આપણી પાસે કર્મ પરમાણુ ઘણા બધા અવેલેબલ છે, ઘણો ફૂલ સ્ટોક છે. એટલે તમે દર સમય અસંખ્યાત ગણા ખરાવી પણ નાખો ને તો પણ એનાથી કાંઈ ફાયદો. ઇમેજિન કરો, મુનિરાજ આઠમા ગુણસ્થાનમાં છે, આઠમા ગુણસ્થાનમાં જ પોઝ થઈ જાય, ઇમેજિન કરો, આગળ વધતા નથી, આગળ વધે છે તો અંતર્મુહૂર્તમાં મોક્ષ પામે છે, બરાબર, પણ આગળ વધે નહીં. સપોઝ ત્યાં જ પોઝ થઈ જાય અને આ અસંખ્યાત ગુણી એમની નિર્જરા થતી જ રહે, થતી જ રહે, થતી જ રહે, તો કેટલા વખતે કર્મ ખતમ થઈ જાય? નહીં થાય તો ખરા. આપણે હાઇપોથેટિકલ સિચ્યુએશન ઇમેજિન કરીએ છીએ. ઇમેજિન કરો હાઇપોથેટિકલ, કેમ કે જે નવા બંધાય છે એ તો એટલા જ બંધાય છે, એ કાંઈ વધારે બંધાતા નથી, પણ ખરી જાય છે અસંખ્યાત ગણા અસંખ્યાત ગણા અસંખ્યાત ગણા. ખ્યાલ આવે છે કે નહીં? હવે આવું થાય તો પણ જીવને બધા કર્મ ખાલી કરતા સાગરોપમ નીકળી જાય, એટલું કાંઈ જલ્દી ખતમ ન થાય. કેમ કે જે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર અસંખ્યાતનો છે, તો પણ એની સામે આપણી પાસે કર્મ તો અનંતમાં અવેલેબલ છે, અનંત અનંત પરમાણુ અવેલેબલ છે. ખ્યાલ આવે છે કે નહીં? પણ ધ પોઈન્ટ ઇઝ, જીવની વિશુદ્ધિની સામે અહીંયા કર્મ વધારે ને વધારે ખર્ચતા જાય છે. બરાબર, આ સેકન્ડ પોઈન્ટ થયો. ફર્સ્ટ પોઈન્ટ શું હતો? કે વિશુદ્ધિ અનંત ગણી વધતી જાય છે. સેકન્ડ પોઈન્ટ કે કર્મની જૂના કર્મની નિર્જરા ગુણ શ્રેણી થતી જાય છે. બરાબર, હવે જે નવા કર્મ બાંધી રહ્યા છે, હજી પણ જો આ સાતમા આઠમા નવમા ગુણસ્થાનમાં છે, તો જે વિતરાગી સર્વજ્ઞ નથી થયા એટલો તો મોહ હજી બાકી છે ને. તો જેટલો મોહ રાગ દ્વેષના પરિણામ બાકી છે, એને અનુરૂપ કર્મ હજી બંધાય છે. એ કર્મ બંધાય છે તો મેજોરિટી તો બધા શુભ કર્મ જ બંધાય છે. એટલે જો એમ, આઈ શુડ નોટ સે ઇટ, લેટ મી ટેક ઇટ બેક. જે ઘાતી ને અઘાતી બે જાતના કર્મ છે, એમાં મેજોરિટી કર્મ તો અશુભ કર્મ જ છે. કેમ કે જે ઘાતી કર્મ છે બધા અશુભ અશુભ પ્રકૃતિઓ જ છે, અપ્રશસ્ત પ્રકૃતિ છે. અને અઘાતી કર્મમાં શુભ પણ છે અને અશુભ પણ છે. હવે જેમ મુનિરાજની અવસ્થા છે, એમના એટલા વિશુદ્ધ પરિણામ છે, તો પણ એમને ઘાતી કર્મ તો બંધાય છે ને હજી સુધી, એટલે અશુભ કર્મ બંધાય છે. અને સાથે જે અઘાતી કર્મમાં શુભ પ્રકૃતિઓ બંધાય છે, તો બે એક સાથે બંધાય છે. બરાબર, પણ જેમ જેમ સમય સમય વર્તી એમની વિશુદ્ધિ વધતી જાય છે, એમ એમ સમય સમય વર્તી શુભ કર્મ પ્રકૃતિઓનો બંધ, હા, એમ્પ્લિફાય, એનો સ્થિતિ ને અનુભાગ વધારે ને વધારે થતો જાય છે, અને અશુભ પ્રકૃતિઓનો સ્થિતિ ને અનુભાગ ઘટતો જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? આ બીજા બે પ્રોસેસ, આ ચાર પ્રોસેસ સાતમા ગુણસ્થાનમાં શરૂ થયા હતા. આટલું ખ્યાલમાં આવ્યું? હવે આપણે આઠમા ગુણસ્થાન, અરે ટાઈમ થઈ ગયો છે આપણો, ચલો હું નામ કહી દઉં તમને આઠમા ગુણસ્થાનના પ્રોસેસીસના. સે ઇટ અગેન. હા હા, જો આયુ પૂરું થઈ જાય, જો દેર આર પ્લેસીસ જ્યાં મુનિરાજનું આયુ પૂરું ન થઈ શકે. બરાબર, જેવી રીતના આઠમા ગુણસ્થાનનો પહેલો ભાગ છે, અથવા તો ત્રીજું ગુણસ્થાન છે, આદિ બાકી બધે આયુ પૂરું થઈ શકે. આઈ થિંક નવમાનો પણ અમુક ભાગ હશે, મને યાદ નથી હવે, પણ બાકીના સ્પેસીસમાં મુનિરાજનું જો આયુ પૂરું થઈ જાય, લેટ્સ ઇમેજિન કે કોઈ દેવે મુનિરાજ પર ઉપસર્ગ કર્યો. ઉપસર્ગ કર્યો એટલે શું કર્યું? અહીંથી વિમાનમાં ઉપાડી ગયા અને સમુદ્ર ઉપર લઈ જાય છે, અને સમુદ્ર ઉપર વિમાનથી ફેંકી દીધા. હવે મુનિરાજ ઉપરથી નીચે પડી રહ્યા છે. મુનિરાજ ઉપરથી નીચે પડી રહ્યા છે એમાં એમણે પોતાનો પુરુષાર્થ વધાર્યો, શ્રેણી માંડી, પણ બાય ધ ટાઈમ પડ્યા અને ડૂબી ગયા ત્યાં સુધી લેટ્સ ઇમેજિન કે હજી નવમા ગુણસ્થાનમાં કે દસમા ગુણસ્થાનમાં જ પહોંચ્યા છે. હવે આયુ પૂરું થઈ ગયું તો શું થાય? ત્યાંથી દેવગતિમાં ગયા અને એબ્રપ્ટલી દસમામાંથી સીધા ચોથા ગુણસ્થાનમાં આવી જાય. ખ્યાલ આવ્યો? હવે જો આપણે સાતમા ગુણસ્થાનના ચાર પ્રોસેસ જોયા. અનંત ગણી વિશુદ્ધિ થવી, જૂના કર્મની અસંખ્યાત ગણી એટલે ગુણ શ્રેણી નિર્જરા થવી, નવા બંધમાં શુભ પ્રકૃતિઓનો સ્થિતિ અનુભાગ વધવો, અશુભ પ્રકૃતિઓનો સ્થિતિ અનુભાગ ઘટવો. હવે જો આઠમા ગુણસ્થાનમાં કયા ચાર પ્રોસેસ ચાલુ થાય છે એ હું તમને ખાલી નામ કહું છું. પહેલું, જે આજે સાતમા ગુણસ્થાનના ચાર જે ચાલુ થયા, દેટ વિલ કન્ટિન્યુ ઇન એઇથ. બરાબર છે. હવે આઠમા ગુણસ્થાનનો પહેલો, પૂર્વ બંધ કર્મો કા સ્થિતિ કાંડક ઘાત હોતા હે. હવે આનો શું મતલબ સમજો. આપણે મેં કીધું ને કે આ તમે ટાઈમ એક્સિસ પર જતા જાઓ તો આપણી પાસે સાગરોપમ સુધીના કર્મ બંધનો સ્ટોક છે, એ આપણો પૂર્વબદ્ધ સ્ટોક છે. બરાબર, પૂર્વે બાંધેલા કર્મનો સ્ટોક એની મેક્સિમમ રેન્જ સમજો આપણી પાસે એક સાગરની છે. તો સ્થિતિ કાંડક ઘાત એટલે શું? કે એ ઉપરના જે નિષેકો છે, સમજો આ બધા આપણા નિષેકો અહીંયા સુધી છે, બરાબર, આ આખો આપણો સ્ટોક છે. હવે સ્થિતિ કાંડક ઘાત એટલે આ ઉપરના નિષેકો ડિસઅપિયર થઈ જાય ટોટલી, અને એના બધા જ પરમાણુ નીચે ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. એટલે નાવ યોર ટોટલ રેન્જ ઓફ ટાઈમ હેઝ રિડ્યુસ્ડ ડાઉન. સંક્રમણ નથી થતું, એનું અપકર્ષણ થાય છે. અપકર્ષણ સંક્રમણ થઈને તો સેમ ઓલામાં વયું જાય ને, સેમ ટાઈમ ફ્રેમમાં. આ તો અપકર્ષણ થઈને નીચે આવી ગયા. તો આ અહીંયાથી અહીંયા એક સાગરોપમ સુધીના હતા, હવે સ્થિતિ કાંડક ઘાત થયો તો લેટ્સ એ 0.9 સાગર થઈ ગયું. ખ્યાલ આવ્યો કે નહીં? એને સ્થિતિ કાંડક ઘાત કહેવાય છે. સિમિલરલી અનુભાગ કાંડક ઘાત હોય, અનુભાગ કાંડક ઘાત એટલે કર્મને ફળ આપવાની શક્તિ. સમજો જૂના કર્મ છે એ બહુ તીવ્ર ફળ આપવાના હતા, પણ જીવના વિશુદ્ધ પરિણામોથી એ તીવ્ર ફળના જે તીવ્ર અનુભાગ હતા એ ડિસઅપિયર થઈ ગયા અને બધા માઇલ્ડ અનુભાગમાં કન્વર્ટ થઈ ગયા. એને અનુભાગ કાંડક ઘાત કહેવાય છે. ખ્યાલ આવે છે કે નહીં? આ બધા નવા શબ્દ છે, થોડો સમજતા તો ટાઈમ લાગશે ને. તો જો આઠમા ગુણસ્થાનમાં સ્થિતિ કાંડક ઘાત થાય છે, પછી જૂના જ કર્મમાં અનુભાગ કાંડક ઘાત થાય છે, બરાબર. પૂર્વબદ્ધ કર્મોમાં સ્થિતિ કાંડક ઘાત, પૂર્વબદ્ધ અશુભ કર્મોમાં અનુભાગ કાંડક ઘાત થાય છે, પૂર્વ અપૂર્વકરણ પરિણામોના નિમિત્તથી પૂર્વબદ્ધ કર્મોની ગુણશ્રેણી નિર્જરા શરૂ થાય છે. સોરી, મેં શું કહ્યું હતું? હા, ગુણશ્રેણી નિર્જરા અહીંયાથી શરૂ થાય છે. જો સાતમા ગુણસ્થાનમાં ચાર પ્રોસેસ જે આપણે કીધા, સમય સમય વર્તી વિશુદ્ધિ અનંત ગુણી વધવી, પછી બીજું સ્થિતિ બંધાપસરણ, ત્રીજું પ્રશસ્ત પ્રકૃતિનો અનુભાગ વધવો. હા સોરી, આઈ મેડ અ લિટલ મિસ્ટેક. સાતમા ગુણસ્થાનમાં જે ચાર પ્રોસેસ થયા, તો અનંત ગણી વિશુદ્ધિ વધી, દેટ ઇઝ ફર્સ્ટ. સેકન્ડ, ઓલી ગુણશ્રેણી નિર્જરા જે મેં કહ્યું તો એ આઠમામાં થાય છે, સોરી માય મિસ્ટેક. સાતમામાં જે નવો બંધ થાય છે, નવો બંધ એ ઓછી ઓછી સ્થિતિનો થતો જાય છે. એટલે જીવ વિશુદ્ધિના પરિણામમાં છે. સમજો પહેલા સમયે 100 વર્ષના કર્મ બંધાયા, તો સેકન્ડ સમયે 90 યર્સના બંધાશે, થર્ડ સમયે 80 યર્સના બંધાશે. એમ ટાઈમ ઓછો થતો જાય છે. અને બીજા જે બે કીધા કે શુભ પ્રકૃતિનો અનુભાગ વધતો જાય છે, અશુભનો અનુભાગ ઘટતો જાય, એ બરાબર છે. હવે આઠમામાં શું થયું? કે સ્થિતિ કાંડક ઘાત થયો, જે જૂના કર્મમાં કાંડક થવા લાગ્યા, અનુભાગમાં કાંડક ઘાત થવા લાગ્યો, ગુણશ્રેણી નિર્જરા ચાલુ થઈ ગઈ. અને ચોથું શું છે? સ્થિતિ બંધ અપસરણ. નવો જે સ્થિતિ બંધ છે એનો પણ અપસરણ થવા લાગ્યો. હવે આ આ વિશેષ ડિટેલ છે. આપણો ટાઈમ આજે થયો છે, એટલે આપણે આને આ આઠમા ગુણસ્થાનના ચાર પ્રોસેસ એને ફરીથી નેક્સ્ટ ટાઈમ જોશું. નેક્સ્ટ ટાઈમ કદાચ એવું ટેબલ જ હું લઈને આવીશ કે સાતમામાં શું થાય, આઠમામાં શું થાય, નવમામાં શું થાય, સો વી કેન કમ્પેર ઇટ વેરી વેલ. ચાલો, જીનવાણી સ્તુતિ. હે જીનવાણી ભારતી, તોહી જપો દિન રૈન, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચૈન, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલોક, સો વાણી મસ્તક નમો સદા દે તું ડો. બોલો જીનવાણી માતનો જય હો.